ઓકે.
દેવના વાલા તથા પવિત્ર થવા સારું તેડાયેલા જેઓ રોમમાં રહે છે તે સર્વને લખી તંગ ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ તેને પ્રેરિત થવા સારું બોલાવવામાં આવ્યો છે તથા દેવની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે. એ સુવાર્તા વિશે દેવે પોતાના પ્રબોધકો દ્વારા પવિત્ર શાસ્ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું. તે સુવાર્તા તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની છે. એ મનુષ્ય દેહે તો દાઉદનો વંશજ હતો, પણ પવિત્ર આત્માને પ્રતાપે મુરેલામાંથી પાછો ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો છે. સર્વ પ્રજાઓ તેના નામની ખાતર વિશ્વાસને આધીન થાય એ માટે અમે તેની મારફતે કૃપા તથા પ્રેરિત પદ પામ્યા છીએ. તેઓમાંના તમે પણ ઈસુ ખ્રિસ્તના થવાને તેડાયેલા છો. આપણા પિતા દેવથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ. પ્રથમ તો આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, એથી તમે સર્વને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા દેવનો આભાર માનું છું. કેમ કે જે દેવની સેવા હું મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું તે મારો સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું અને સદા પ્રાર્થના કરીને માંગુ છું કે હવે આખરે કોઈ પણ રીતે દેવની ઈચ્છાથી તમારી પાસે નિર્વિઘ્ને મારાથી આવી શકાય. કેમ કે હું તમને જોવાની બહુ ઈચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કોઈ આત્મિક દાન પમાડું. એટલે અરસપરસ એકબીજાના વિશ્વાસથી, તમારા અને મારા વિશ્વાસથી હું તમારી સાથે તમારામાં દિલાસો પામું. જેમ બીજા વિદેશીઓમાં તેમ તમારામાં પણ હું કંઈ ફળ મેળવું એ માટે મેં ઘણીવાર તમારી પાસે આવવાનો ઠરાવ કર્યો. એ વિશે હે ભાઈઓ, તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી, પરંતુ હજુ સુધી મને અડચણ નડી છે. ગ્રીક લોકોનો તેમજ બર્બરોનો પણ અને જ્ઞાનીઓનો તથા મૂર્ખોનો પણ હું ઋણી છું. માટે હું તમો રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા કરવા પ્રગટ કરવાને ઉત્સુક છું. કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. કેમ કે તેમાં દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે ને ન્યાયપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ ન્યાય વિશ્વાસથી જીવશે. કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને ડાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે, કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે. કેમ કે દેવે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. કેમ કે તેના અદૃશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ ભાનું કાઢી શકે એમ નથી, કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમાં થયા. અમે જ્ઞાની છે એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે નાશવંત માણસ પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. માટે દેવે તેઓને તેઓના અંતકરોની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ મહોમહે પોતાના શરીરોને ભ્રષ્ટ કરે. કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા જે સર્વકાળ સ્તુત્ય હો આમીન તે તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી. તે કારણથી દેવે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા. કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો, એમ જ પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર ત્યજીને પોતાની દુર્વાસનાઓથી પરસ્પર બળવા લાગ્યા. એટલે પુરુષે પુરુષની સાથે અનુચિત કામ કરીને તેઓએ પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને શરીરે ભોગવ્યું. દેવનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહીં, માટે જે ઉચિત નથી એવા કામ કરવાને સારું દેવે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કર્યા. તેઓ તો સર્વ પ્રકારના અધર્મીપણાથી, દુરાચારથી, લોભથી તથા અંતસથી ભરપૂર હતા. વળી ઈર્ષાથી, હત્યાથી, કલહથી, કપટથી તથા દ્વેષભાવથી ભરપૂર હતા. વળી ચુગલીખોર, નિંદાખોર, દેવદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાસ મારનારા, પ્રપંચી, માત પિતાની અવજ્ઞા કરનારા, બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી મમતાહીન તથા નિર્દય હતા. આવા કામ કરનારાઓ મરણને યોગ્ય છે એવો દેવનો નિયમ જાણ્યા છતાં તેઓ પોતે એ કામો કરે છે. એટલું જ નહીં, પણ એવા કામ કરનારાઓને ઉત્તેજન આપે છે. રોમનોને પત્ર તેનો બીજો અધ્યાય. એ માટે હે બીજાઓનો ન્યાય કરનાર માણસ તું ગમે તો હોય તું ભાનું કાઢી શકશે નહીં. કેમ કે જે બાબત વિશે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે. એવા કામો કરનારાઓની વિરુદ્ધ દેવનો ન્યાય સત્ય અનુસાર છે એવું આપણે જાણીએ છીએ. વળી હે માણસ, તું જે એવા કામો કરનારાનો ન્યાય કરે છે અને પોતે તે જ કામો કરે છે, તો શું તું દેવના દંડથી બચીશ એવું ધારે છે? અથવા દેવનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે, તેથી અજ્ઞાન રહીને શું તેના ઉપકારની સહનશીલતાની તથા વિપુલ ધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે? તું તો તારા કઠણ તથા પશ્ચાતાપ રહિત અંતકરણ પ્રમાણે તારે પોતાને સારું કોપના તથા દેવના યથાર્થ ન્યાયના પ્રતિકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે. તે દરેકને પોતપોતાની કરણીઓ પ્રમાણે ફળ આપશે. એટલે જેઓ ધીરજથી સારા કામ કરીને મહિમા માન તથા અવિનાશીપણું શોધે છે તેઓને અનંત જીવન મળશે. પણ જેઓ તકરારી છે અને સત્યને માનતા નથી પણ અધર્મને માને છે, તેઓ મારા ભૂંડું કરનાર દરેક માણસો ઉપર કોપ તથા ક્રોધ, વિપત્તિ તથા વેદના આવશે. પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર, પણ સત્કર્મ કરનાર દરેકને મહિમા માન તથા શાંતિ પ્રાપ્ત થશે. પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને, કેમ કે દેવની પાસે પક્ષપાત નથી. નિયમશાસ્ત્ર વગરના જેટલાય પાપ કર્યું તેઓ નિયમશાસ્ત્ર વગરના છતાં નાશ પામશે, અને જેટલાય નિયમશાસ્ત્ર હોવા છતાં પાપ કર્યું તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે ચૂકવવામાં આવશે. કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારા દેવની નજરમાં ન્યાયી નથી, પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે. કેમ કે વિદેશીઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે ત્યારે તેઓને નિયમશાસ્ત્ર હોવા ન છતાં તેઓ પોતે પોતાને સારું નિયમરૂપ છે. તેઓના અંતકરણમાં નિયમ લખેલો છે તે તેઓના કામ દેખાડી આપે છે, તેઓને પ્રેરક બુદ્ધિ તે વિશે સાક્ષી આપે છે, અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે. દેવે મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તી મારફતે માણસોના ગુપ્ત કામોનો ન્યાય ચૂકવશે. તે દિવસે એમ થશે. પણ જો તું યહૂદી કહેવાય છે ને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે ને દેવ વિશે અભિમાન ઠરાવે છે, તેની ઈચ્છા જાણે છે અને નિયમશાસ્ત્ર શીખેલો હોઈને સારું નરખું પારખી જાણે છે અને પોતાના વિશે નિશ્ચયપૂર્વક માને છે કે હું અંધારાઓને દોરનાર તથા જેઓ અંધકારમાં છે તેઓનો પ્રકાશ આપનાર, દાતા બુદ્ધિહીનોનો બાળકોનો ગુરુ છું અને જ્ઞાનનું તથા સત્યનું સ્વરૂપ નિયમશાસ્ત્રમાં મને પ્રાપ્ત થયું છે, ત્યારે હું બીજાને શીખવનાર છું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો બોધ કરનાર છું તું પોતે ચોરી કરે છે? વ્યભિચાર ન કરવો એવું કહેનાર છું તું પોતે વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર છું તું દેવળોને લૂંટે છે? તું જે નિયમશાસ્ત્ર મજૂરી રાખે છે ને તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને દેવનું અપમાન કરે છે, કેમ કે શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે તમારે લીધે વિદેશીઓમાં દેવના નામની નિંદા. જો તું નિયમ પાળનાર હોય તો સુન્નત તને લાભકારક છે ખરી, પણ જો તું ઉલ્લંઘન કરનાર હોય તો તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે. માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની તેની બેસુન્નતને સુન્નત તરીકે ગણાય નહીં? પણ જેઓ શરીરે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને એટલે શાસ્ત્ર તથા સુન્નત છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને અપરાધી નહીં ઠરાવશે? કેમ કે જે દેખીતો યહૂદી યહૂદી નથી, પણ જે દેખીતી રીતે દેહની સુન્નત તે સુન્નત નથી, પણ જે આંતરિક યહૂદી તે જ યહૂદી, ને જે સુન્નત એટલે કેવળ લેખના અક્ષર પ્રમાણેની નહીં પણ આત્મિક છે તે સુન્નત છે, અને માણસ તરફથી નહીં પણ દેવ તરફથી તેની પ્રશંસા છે. રોમનો પત્ર તેનો ત્રીજો અધ્યાય. તો યહૂદીની અધિકતા શું છે અને સુન્નતથી શું લાભ છે? સર્વ પ્રકારે બહુ લાભ છે. પ્રથમ તો એ છે કે દેવના વચનો તેઓને સોંપવામાં આવ્યા હતા, અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું તેઓનો અવિશ્વાસ દેવના વિશ્વાસપણાને નિર્થક કરે? ના, એવું ન બને. હા, દરેક માણસ ભલે જૂઠ ઠરે તો પણ દેવ સાચો ઠરો. લખેલું છે કે તું તારા વચનોમાં ન્યાય ઠરે અને તારો ન્યાય કરવામાં આવે ત્યારે તારો વિજય થાય. પણ જો તારું અન્યાય પણ દેવના ન્યાયપણાને સ્થાપિત કરે છે તો આપણે શું કહીએ? શું કોપરૂપી શિક્ષા કરનાર દેવ અન્યાય છે? હું માણસની રૂઢિ પ્રમાણે બોલું છું, ના એવું ન થાવ. કેમ કે જો એમ ન હોય તો દેવ જગતનો ન્યાય શી રીતે કરે? પણ જો મારા અસત્યથી દેવનું સત્ય તેના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે? વળી અમારી નિંદા કરીને કેટલાય અમારા વિશે કહે છે કે તેઓનું બોલવું એવું છે કે સારું થાય માટે આપણે ભૂંડું કરીએ, એ પ્રમાણે કેમ ન કરીએ? એવાઓનો દંડ વાજબી છે, ત્યારે શું આપણે તેઓના કરતા ચઢિયાતા છીએ? તદ્દન નહીં જ, કારણ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો છે કે તેઓ સઘળા પાપને આધીન છે, જેમ શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે. કોઈ ન્યાય નથી, એક પણ નથી, સમજનાર કોઈ નથી, દેવને શોધનાર કોઈ નથી. તેઓ સઘળા ભટકી ગયા છે, તેઓ સઘળા નકામા થયા છે. સત્કર્મ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. તેઓનું ગળું ઉઘાડી કબર છે, પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે. તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે, તેઓનું મોં સાપથી તથા કડવાશથી ભરેલું છે. તેઓના પગ રક્ત વહેવડાવવામાં ઉતાવળા છે, તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે. તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી, તેઓની આંખ આગળ દેવનું ભય નથી. હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કંઈ કહે છે તે જો નિયમશાસ્ત્રને આધીન છે તેઓને કહે છે, જેથી દરેકનું મોં બંધ થાય અને આખું જગત દેવની આગળ જવાબદાર ઠરે. કેમ કે તેની સમક્ષ કોઈ પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાય થશે નહીં, કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે. પણ હમણાં દેવનું એવું ન્યાય પણ પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્ત્ર પર રહેલો નથી અને જેની સાક્ષી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે, એટલે દેવનું ન્યાય પણ જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે. તે કેમ કે એમાં પણ ભેદ નથી, કારણ કે સગળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગળા અધૂરા રહે છે. પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિના મૂલ્ય ન્યાયી ગણાય છે. દેવે તેને તેના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા સારું ઠરાવ્યો, જેથી દેવની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દરગુજર થઈ તે વિશે દેવ પોતાનું ન્યાયપણું દેખાડે. કેમ કે સાંપ્રત કાળમાં તે પોતાનું ન્યાયપણું દેખાડે, જેથી પોતે ન્યાય રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાય ઠરાવનાર થાય. તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી કયા નિયમથી? સુકરણીના ના, પણ વિશ્વાસના નિયમથી. માટે હવે એવું સમજીએ કે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે તેની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાય ઠરે છે. અથવા શું દેવ કેવળ યહૂદીઓનો જ છે? શું વિદેશીઓનો નથી? વિદેશીઓનો પણ છે, કારણ કે દેવ એક જ છે અને તે સુન્નતીને વિશ્વાસથી અને બેસુન્નતીને પણ વિશ્વાસ વડે ન્યાય ઠરાવશે. ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને નિર્થક ઠરાવીએ છીએ? ના, એવું ન થાવ. એથી ઉલટું અમે તો નિયમશાસ્ત્રને સ્થાપિત કરીએ છીએ.
રોમીઓનો પત્ર તેનો 4th અધ્યાય. તો મનુષ્ય દેવ આપણા પૂર્વજ ઇબ્રાહીમને જે મળ્યું તે વિશે આપણે શું કહીએ? કેમ કે જો ઇબ્રાહીમ કરણીઓથી ન્યાય ઠર્યો હોત તો તેને વડાઈ કરવાનું કારણ છે, પણ દેવની આગળ નહીં. કેમ કે ધર્મશાસ્ત્ર શું કહે છે? તે કહે છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને લેખે ન્યાય પ્રાણી અર્થે ગણવામાં આવ્યો. હવે કામ કરનારને જે મુસારો મળે છે તે કૃપારૂપ ગણાતો નથી પણ અકૃપ ગણાય છે. પણ જે માણસ પોતે કરેલા કામ પર નહીં પણ અધર્મીને ન્યાય ઠરાવનાર પર વિશ્વાસ કરે છે તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયપ્રાણી અર્થે ગણવામાં આવ્યો છે. એ પ્રમાણે દેવ જે માણસને કરણીઓ વગર ન્યાય ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે ધન્યવાદ આપે છે. જેઓના અપરાધ માફ થયા છે અને જેઓના પાપ ઢંકાયા છે તેઓને ધન્ય છે. જેને લેખે પ્રભુ પાપ નહીં ગણે તે માણસને ધન્ય છે. ત્યારે એ ધન્યવાદ સુનતીને જ આપવામાં આવ્યો કે બેસુનતીને પણ? આપણે એવું કહીએ છીએ કે ઇબ્રાહીમનો વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો હતો, ત્યારે તે સી રીતે ગણવામાં આવ્યો? તે સુનતી હતો ત્યારે અથવા બેસુનતી હતો ત્યારે? તે સુનતી હતો ત્યારે નહીં, પણ તે બેસુનતી હતો ત્યારે જ. તે બેસુનતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયપણું છે તે તેને મળ્યું હતું. તેના પર મોર સિક્કો થવા સારું તેને સુન્નતનું ચિહ્ન મળ્યું, જેથી એ સર્વ બેસુનતી વિશ્વાસીઓનો પૂર્વજ થાય. એટલે તેઓને લેખે પણ તે વિશ્વાસનું ન્યાયપણું ગણવામાં આવે અને તે સુનતીઓનો પૂર્વજ એટલે જેઓ સુનતી છે એટલું જ નહીં પણ આપણો બાપ ઇબ્રાહીમ બેસુનતી હતો એ વખતના તેના વિશ્વાસને પગલે જેવો ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય. કેમ કે જગતના વારસ થવાનું વચન ઇબ્રાહીમને કે તેના વંશજોને નિયમ દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાય પ્રવાહ દ્વારા મળ્યું હતું. કેમ કે જો નિયમને માનનારા વારસ હોય તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ થાય છે. કેમ કે નિયમ તો કોપ ઉપજાવે છે, પણ જ્યાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી. અને તે વચન કૃપાથી થાય અને સગળા વંશજોને વાસ્તે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર છે તેઓને જ વાસ્તે નહીં, પણ જેઓ ઇબ્રાહીમના વિશ્વાસના છે તેઓને વાસ્તે પણ અચૂક થાય. એ માટે એ વચન વિશ્વાસથી પ્રાપ્ત થાય છે. દેવ જે મોહિલાને સજીવન કરનાર છે અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેના પર ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો તેની આગળ તે આપણા સર્વજનો પૂર્વજ છે. જેમ લખેલું છે કે મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે, એમ તેને આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે આપેલા વચન પ્રમાણે તારો વંશ કેવો થશે તે મુજબ તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય. પોતે આશરે 100 વર્ષનો છતાં પોતાનું શરીર હવે તો નિર્જીવ જેવું છે અને સારાનું ઘરસ્થાન મળેલું છે એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં રહ્યો નહીં. હા, દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહીં, પણ દેવને મહિમા આપીને તથા જે વચન તેણે તેને આપ્યું હતું એ પૂરું કરવાને પણ તે સમર્થ છે એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં દ્રઢ રહ્યો. તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયપણે અર્થે ગણવામાં આવ્યો. હવે એ તેને લેખે ગણવામાં આવ્યો એ કવર તેને માટે જ લખેલું નથી, પણ આપણે માટે પણ લખેલું છે. એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મોહિલામાંથી ઉતારનાર પર વિશ્વાસ રાખનારા છીએ તેઓને લેખે પણ ગણવામાં આવશે. તેને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યો અને આપણા ન્યાયકરણ માટે તેને પાછો ઉઠાડવામાં આવ્યો. ઈશ્વર પિતા તેમને વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.
આમેન. આમેન.